પંચમ કાળના જીવોને માટે એક મહાન અદભુત પ્રસંગ બન્યો, અને તે છે તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની સિદ્ધિ વાણી જળવાઈ રહી છે. જે જ્ઞાનનો ક્ષોપસમ ધર્ષનાચાર્ય દેવ લઈને આવેલા, એમને થયું હવે આયુષ્યની પૂર્ણતા તરફ જઈ રહ્યા છે, અને આ જ્ઞાન જો કોઈને નહીં આપીએ તો જળવાશે નહીં. તો ખાલી આપણા માટે નહીં, પંચમ કાળના ભરત ક્ષેત્રના બધા માટે આ એક એમણે અત્યંત નિષ્કારણ કરુણા કરીને જે પોતાને લબ્ધિ જ્ઞાન પ્રગટ થયું હતું, એ બે મુનિરાજોને પુષ્પદંત અને ભૂતબલી જે ફરી પછી આગળથી આચાર્ય રૂપે થયા, એમને જ્ઞાન આપ્યું. ગિરનાર ગિરીની એ ચંદ્ર ગુફામાં તે પોતે ધ્યાન કરતા હતા, અને ગુરુદેસીએ જેમ હમણાં ફરમાયું, એમને બે મુનિરાજ આવે છે, એમની પરીક્ષા લે છે કે એ પાત્ર છે કે નહીં. દર્શનાચાર દેવને સપનો આવે છે કે બે સફેદ બળદ, સામાન્યપણે બળદના કલર જુદો હોય પણ કેવો એમને આવે છે સફેદ, એ શેનું સૂચક છે? એ પવિત્રતાનું છે, અને બળદ જેમ એ જ્ઞાન ધારી શકે એવા સમર્થ છે એ રીતે આવે છે, ઉપદેશ આપે છે. અને પછી બે એ મુનિવરોએ એ શાસ્ત્રોની રચના કરવાનું શરૂ કર્યું, અને આજના દિવસે અંકલેશ્વરમાં એની પૂર્ણાહુતિ થઈ. તો એ આપણા પરમ સદભાગ્ય કે એ તીર્થંકર પરમાત્માની વાણી, અને બીજી રીતે વિચાર કરીએ તો લિપિબદ્ધ થવાની શરૂઆત ત્યારથી થઈ છે. ત્યાં સુધી તો ગુરુ શિષ્યના એવા સંબંધ હતા કે ગુરુ કહે અને શિષ્ય પોતે, એટલી ધારણાની ઉત્કર્ષતા હતી ક્ષોપસમની કે એ ગ્રહણ કરી શકતા. લખવું પડે એ તો ક્ષોપસમની હીનતા દેખાડે છે. તો એ ગાથાબદ્ધ કર્યું, અને એનું નામ શું છે? સટ ખંડ આગમ. સટ એટલે છ, ખંડ એટલે એના પ્રકાર, ડિવિઝન અથવા અધિકાર કહીએ, અને એનું આગમ કોને કહેવાય? ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે, આગમ કોને કહેવાય? અનુભવથી ભીંજાયેલી વાણી છે તે આગમ છે. માત્ર કોઈ યાદ રાખેલી છે, ધારી રાખેલી છે, ક્યાંક સાંભળેલી છે, ક્યાંક વાંચેલી છે, સાચું ખોટું તમે જાણો એ વાત નથી. અનુભવ પૂર્વકની જે નિષ્કારણ કરુણાથી, એ 400 શબ્દ રૂપે હો, 400 લિપિબદ્ધ હો, તે બધી આગમ કહેવાય છે. અને એ આગમનો મૂળ પ્રવાહ ક્યાંથી ચાલ્યો આવે છે? સર્વજ્ઞ પરમાત્માથી. એ માટે કોઈ પણ આગમના મૂળ ગ્રંથ કરતા કોણ કહેવાય? સર્વજ્ઞ કહેવાય. તો આચાર્યો, મુનિવરો, એ જ્ઞાનીઓ એ શું છે? એના ઉપરથી સૂત્રની રચના કરી, માટે સૂત્ર કરતા કહેવાય. મૂળ ગ્રંથ કરતા સર્વજ્ઞ. અને એ કેવા છે? સર્વજ્ઞ સાથે કેવા હોય? નિયમથી. જે કોઈ સર્વજ્ઞ હોય એ નિયમથી કેવા હોય? શું એનાથી વિતરાગી હોય? એનો અર્થ શું છે? કોઈ પણ રાગ આપણા જ્ઞાનનો ઘાતક છે. જ્યાં સુધી અલ્પ પણ રાગ, કયો અલ્પ રાગ? ખાવા પીવાનો રાગ કે વેપાર ધંધાનો? શેનો? કોઈ એટલે કયો? શુક્લેશાના પરિણામની ઉત્કૃષ્ટતા હોય, જે શુભ પરિણામની કસાઈની મંદતાની, એવો પણ રાગ્યો શાસ્ત્રની અર્થમાં લઈએ તો સંજલનનો પણ અબુદ્ધિપૂર્વકનો રાગ એ તારા જ્ઞાન સ્વભાવને પૂર્ણ ખીલવા નહીં દે. તો એ વિતરાગી સર્વજ્ઞ પરમાત્મા ફરીથી બહુ જ વિચાર કરવા જેવું છે. સામાન્યપણે જૈનપણામાં આવીને દયા દાન કરુણા કોમળતાને એવા પૂજા ભક્તિના ભાવ તો સેજે હોય છે, પણ એટલું ધ્યાન ભૂમિકામાં હોય તેનો નિષેધ નથી, પણ એનાથી ધર્મ થશે એવું ક્યારેય થવાનું નથી. જો એનાથી ધર્મ થતો હોત તો વિતરાગ થાય એ જ સર્વજ્ઞ થાય એવો નિયમ કેમ છે? વિતરાગ કેટલામાં ગુણસ્થાને થાય? પૂર્ણ વિતરાગ કેટલામાં ગુણસ્થાને? 12માં ગુણસ્થાને. અને સર્વજ્ઞ કેવળી અરિયન ક્યારે થવાય છે? 13માં ગુણસ્થાને. એનો અર્થ શું થયો? જે વિતરાગ હોય તે સર્વજ્ઞ એ પછી થાય. અણુ માત્ર પણ રાગ જો રહી ગયો છે તો એ પૂર્ણ જ્ઞાન, જ્ઞાન સ્વભાવ, કેવળ જ્ઞાન સ્વભાવ ખીલવાનો નથી. તો એ કેવળી ભગવાનને કહેલી છે, ગણધરોએ જીલેલી છે, આચાર્યો મુનિવરોએ રચેલી છે, જ્ઞાનીઓએ સમજાવેલી છે, અને આપણે પોતાના આત્માને પૂછી લેવું. એ વાણી મેં કર્ણેન્દ્રીનો વિષય બનાવ્યો છે કે મેં રૂચિપૂર્વક હૃદયમાં મેં ધારણ કર્યું છે? તો આજના દિવસે એ શ્રુત પંચમી, એ દર્શનાચાર દેવના ઉપકારોને આપણે યાદ કરીએ, એને લિપિબદ્ધ કરનાર પુષ્પદન ભૂતબલી આચાર્યોના ઉપકારને યાદ કરીએ કે આપે જો આવી રચના કરીને જ્ઞાનનો પ્રવાહ એ ચાલુ ન રાખ્યો તો અમારી જેવા પામર જીવો તત્વજ્ઞાનને કેમ પામે? એ સટખંડ છે, એમાં 6 પ્રકાર છે. એમાં પહેલો જ કયો છે? એક જીવ ઠાણ છે, જીવ સ્થાન. અને એમાં પહેલું જ પ્રકરણ આવે છે સત પ્રવૃપણ. સત હોવા પણ શું છે? અને એની એક શરૂઆત કરતા સટખંડાગમમાં પહેલો અધિકાર અને એની પણ પહેલી ગાથા એટલે નમસ્કાર મંત્ર છે. અને એમાં આચાર્ય દેવે કયો શબ્દ સાથે લીધો છે? લોયે અને સવ આપણે શેમાં આવે છે? છેલ્લી લાઇનમાં. પણ ખરેખર તો 5-5 લાઇનમાં એ લાગુ પડે છે. અને સાથે સાથે સવ શબ્દ આવ્યો ને, સવ, સવ એટલે સર્વ એટલે બધા, બધા બધા એટલે વર્તમાનમાં જે બિરાજમાન હોય તે. વર્તમાન કર્યા એ પણ કાળનો ભેદ કર્યો, બધા ન આવ્યા. તો બધા એટલે શું? ત્રણેય કાળ સંબંધી, ત્રણેય ક્ષેત્ર સંબંધી, બે આવવા જોઈએ બધામાં. તો ત્રણેય કાળ સંબંધી અને ત્રણેય ક્ષેત્ર એટલે લોક સંબંધી, એ બધા જ પરમેષ્ટિ, ચાહે સો અરિયંત પરમેષ્ટિ, સિદ્ધ પરમેષ્ટિ, આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેષ્ટિને નમસ્કાર એ કર્યો છે. પછી એનો બીજો ભાગ છે ક્ષુલક બંધ. પછી ત્રીજો છે બંધ સ્વામિત્વ વિષય. પછી વેદના એટલે વેચણા ખંડ છે, વર્ગણા છે, અને છેલ્લો મહાબંધ છે. અને આ રીતે પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય આ સૂત્રોની રચના કરી 6 ખંડમાં, એટલે એનું નામ શું પડી ગયું? સટખંડ આગ. અને એના ઉપરની જે ટીકા થઈ તેનું નામ છે વિરસુદ સ્વામી કૃત ધવલા ટીકા છે. 72,000 શ્લોક પ્રમાણે આખી એ ટીકા છે. અને છેલ્લો જે મહાબંધ હતો એના ઉપરની ટીકાનું નામ છે એ મહાધવલા. એ અને ગુણધરદેવ આચાર્ય રચિત કસાય પ્રાવર્ત ઉપરની ટીકાનું નામ જય ધવલા. એ રીતે ત્રણ નામ પ્રસિદ્ધ, ધવલા, મહાધવલા અને જય ધવલા. આ રીતે બધો એ પ્રકાર એમાં છે. મહાવીર ભગવાન પછી એ ત્રણ કેવળી અને 5 શ્રુત કેવળી 162 વર્ષમાં થયા. અને એ પરંપરામાં એ દર્શનાચાર દેવને એ જ્ઞાન હતું, એને આધારે અહીંયા આપણને આચાર્ય દેવે બોધ આપીને પુષ્પદંત અને ભૂતબલી મુનિરાજે આની રચના કરી છે. આ સટખંડના પ્રથમ ખંડની 12,000 શ્લોક પ્રમાણ પરિક્રમણ નામની ટીકા કુંદકુંદ આચાર્ય દેવે પણ રચી. એક ઉપરથી એના ઉપરથી 100 નક્કી થાય. કુંદકુંદ આચાર્ય દેવની જેને આપણા શબ્દોમાં કહીએ શું કહીએ? માસ્ટરી. માસ્ટરી શેમાં હતી? ખાલી દ્રવ્યાનુયોગમાં જ હતી? દ્રવ્યાનુયોગમાં ખાલી અધ્યાત્મમાં જ હતી? કે આ ધવલા એટલે શેના શાસ્ત્રો? ક્યાં અનુયોગના? ક્યાં કર્ણાનુયોગના શાસ્ત્રો, જેમાં સૂક્ષ્મ જીવોના પરિણામની અને સાથે નિમિત્ત નિમિત્ત રૂપે પૂતગલ કર્મની જ્યાં સૂક્ષ્મતાનું વર્ણન છે એ પણ એમની પાસે એ હતો. અને આ રીતે એ સટખંડ આગમ છે અને તેનું આ રચના આજે પૂર્ણ થઈ. ફરીથી મૂળ ક્યાંથી પ્રવાહ આવ્યો? મહાવીર ભગવાનથી, પછી ત્રણ કેવડી અને શ્રુત કેવડી, પછી કોની પાસે આવ્યું? ધર્સેન આચાર્ય, અને એના પછી પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય, અને એના પછી જે ટીકાકાર વિશેના આચાર્ય. આ સાથે એક કંઈક યાદ આવે છે, કંઈક બીજું કોઈ? આમનો તો ઉપકાર આપણે યાદ કરીએ છીએ. ધન્ય છે તે વખતના શ્રાવકો કે જેમણે આવી મહા, શું કહેવાય, જ્ઞાન નિધિ, જ્ઞાનનો ભંડાર એમણે સાચી રાખ્યો છે. તો આપણા હાથમાં અત્યારના એ આવ્યો છે. કોઈને એમ થાય બાપ દાદા આપણા માટે શું મૂકી જાય છે? વારસો મૂકી છે. ક્યારે લેવા જઈએ છીએ? ક્યારે લેવા જઈએ છીએ? બાપ દાદાનું થાય પછી, કે બીમાર પડે ત્યારે, કે જીવતા પૂછી લઈશ કેટલું મૂકી જવાના છે? ક્યારે એક વિચાર કર્યો છે કે આપણા માટે મહા નિર્ગ્રંથ મુનિરાજો શું મૂકી ગયા છે? જીવનમાં કોઈ કલ્પના નથી કે આટલું વાંચવાની તો વાત દૂર રહી, એના ભાવની તો દૂર વાત રહી ગઈ કે આવી મહાનિધિ આપણી પાસે પડી હોવા છતાં આપણું પ્રમાદમાં એ જીવન એ કેમ જાય છે, એનો આપણને આપણા પરિણામનો ખ્યાલ એ હોવો જોઈએ. એ સિવાય બીજી એક વાત ખાસ, આજના દિવસનો એક પ્રસંગ, આપણે તો જીન મંદિરની પ્રતિષ્ઠા થઈ એ તો છે જ, એ સિવાયનો એક પ્રસંગ સુંદર. આજથી વિચારો 73 વર્ષ પહેલા એ આજે એ પ્રસંગ બનેલો છે, સોનગઢમાં જ બનેલો છે. તે વખતે આજના જ દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી સમયસારનું 7મી વારનું વાંચન પૂરું કરીને 8મી વાર શરૂ કર્યો. ફરીથી વિચાર, કઈ શું વિચાર? સમયસારનું છેલ્લું પાનું પૂરું કરે છે અને પાછું એ જ વખતે પાછું શું કરે છે એમને, બીજા દિવસે એ જ પ્રવચનમાં પહેલું પાનાથી શરૂ છે. એક કુંદકુંદ આચાર્ય દેવના સમયસાર પ્રત્યે ગુરુદેવની શું ભક્તિ ભાવના હશે? કારણ કે એક સમયસાર હાથમાં મેળવું અને એમના આખી જીવનની શું થઈ ગઈ? દિશા બદલી ગઈ. જે સતની શોધમાં પોતે હતા એ સત એમને આ સમયસારમાં દેખાણું અને એનો સ્વાધ્યાય કરવા માટે, અરે એક ખાલી જોતા જ ગુરુદેવને અંદરમાંથી શું ભાવ આવી ગયો? એ વાક્ય તો દરેકને ખબર છે, પણ ક્યારે વિચાર કર્યો ગુરુદેવ આ વાક્ય શું છે? પહેલેથી ગોખી રાખ્યું તો પહેલાથી સિલેક્ટ કરીને શું કહ્યું હતું? આવી એક સહજ ભાવના ક્યારે જ ઉત્પન્ન થાય અને ભાવનાને વ્યક્ત કરતા શબ્દો ક્યારે આવશે? જેના પ્રતિ અંતરંગમાં અતિ ઉલ્લાસ આવતા હોય ત્યારે સહજપણે આ વાક્યો નીકળી જાય છે. એને ક્યારે ગોઠવવા પડતા નથી. સહજતાના વાક્યો શબ્દો સહજ ભાવનાને જાહેર કરે છે. આ કોઈ કૃત્રિમતાના એ શબ્દો એ નથી. તો એ આજ ગુરુદેવશ્રીએ કર્યું. એ ગુરુદેવશ્રી પણ આજે સરસ એના માટે થોડુંક કહે છે, એ થોડુંક આજે વાંચીએ. સર્વજ્ઞ ભગવાનની વાણી જે પરંપરા જે હતી, પરંપરા મુખ ટુ મુખ, તે આજે શ્રુત રૂપે ગૂંથણી થઈ છે. અંકલેશ્વરમાં આજે તે શ્રુતનો મહાન મહોત્સવ થયો. 2000 વર્ષ પહેલાની વાત છે, કુંદકુંદાચાર્ય દેવ પહેલાની પણ. એ નિગ્રંથ સંતો મુનિઓએ સત્ય શ્રુત જ્ઞાનને પોતાની પર્યાયમાં તો ભાવશ્રુત જ્ઞાન રૂપે ટકાવ્યું હતું જ, પણ સાથે હવે એ રચના કરી, દ્રવ્ય શ્રુતની રચના કરીને એ સંધિ કરી છે. કોની સંધિ થઈ? જ્ઞાન તો ભાવશ્રુત જ્ઞાન રૂપે તીર્થંકર પરમાત્માએ જે વાણી વરસાવી એના નિમિત્તે અંતરંગમાં ભાવશ્રુત જ્ઞાન તો પ્રગટ થયું હતું જ, પણ એ જ વાણીને હવે શું કરી નાખ્યું છે? લિપિબદ્ધ દ્રવ્યશ્રુત રૂપે રચના કરીને બેની અંતરંગમાં ભાવશ્રુત અને 12માં એ દ્રવ્યશ્રુત એમ કરીને કેવળ જ્ઞાનની અતૂટ સંધિ એ કરી રહે છે. અને આવું શ્રુત જ્ઞાન ક્યાં સુધી ટકશે? જ્યાં સુધી જ્ઞાનીને ભાવશ્રુતવંત જ્ઞાની જ્યાં સુધી બિરાજમાન છે ત્યાં સુધી આ જ્ઞાન ટકવાનું છે. અને પંચમકારના છેડા સુધી એ મુનિરાજ અને જ્ઞાની થતા રહેવાના. તો જેટલું જેટલું ભાવસ્વત જ્ઞાન છે એટલું સમજી લેવું જ્ઞાન આ ભૂમિ ઉપર ટેક્યું છે. તો એ અહીંયા ભાવસ્વત જ્ઞાન એ તો એ આજે લગભગ 2000 વર્ષ પહેલા પુષ્પદન ભૂતબલી આચાર્ય આ ષટ્ખંડ કાવ્યની રચના કરી. એમાં મુખ્યતા એ પર્યાર્થિક નહીંથી કથન છે અને કુંદકુંદ આચાર્ય દેવે જે સમય સારાદિ શાસ્ત્ર રચ્યા એમાં દ્રવાર્થિક નહીંની નિશ્ચય નહીંની મુખ્યતા છે અને એમાં છેલ્લે અમૃતચંદ્રાચાર્ય કહે છે કે આ શાસ્ત્રની રચના ટીકા અમે કરી નથી, સ્વયં શબ્દોએ કરી છે. કેમ આચાર્ય દેવે નથી કરી? આપણે નથી કરી શકતા, નથી કરી શકતા, કરીને તો બતાવીએ છીએ કે એમાં પૂછવાનું શું હોય. જીવનમાં જૈન તત્વજ્ઞાનનો મૂળ પાયો બે દ્રવ્યની ભિન્નતા આપણને સ્વીકાર્ય નથી ત્યાં સુધી આગળનો તો કોઈ પ્રશ્ન જ નથી. જળ છે, આ શાસ્ત્રની રચના એ શું છે? ચેતન છે કે જળ છે? જળ છે કે ચેતન છે? આ શાસ્ત્રની રચના થઈ એ પૂદગલ છે, જળ છે, અજીવ છે કે ચેતન છે? પૂદગલ છે. કેમ ખબર પડી? પૂદગલ છે કેમ ખબર પડી? જે જે પાંચ ઇન્દ્રિયથી ગમ્ય હોય નિયમથી શું હશે? પૂદગલ જ હશે, જળ જ હશે, અજીવ. એમાં તો રંગ દેખાય છે, એમાં કાંઈ સ્પર્શ છે. તો જળનું પરિણમન જળથી થાય છે કે જળનું પરિણમન ચેતનથી થાય? બહુ સિમ્પલ એક સિદ્ધાંત જો આપણે વિચાર કરીએ, જો આ જે કાંઈ આપણને ઇન્દ્રિય ગમ્ય થાય છે, ચક્ષુ ઇન્દ્રિયથી રંગ દેખાય છે, સ્પર્શ ઇન્દ્રિય ઠંડુ ગરમ દેખાય, સુગંધ, એ નિયમથી શું છે? જળ. અને જળ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના, એક એક અજીવ જળ અને એક જીવ જળ. આપણું શરીર છે, આપણું શરીર છે એ અત્યારના કેવું છે? ચેતનવંતું છે ને? જીવ નીકળી ગયા પછી કેવું થવાનું છે? એ જળ થવાનું ને, અજીવ જળ. એ ફરીથી જળના બે પ્રકાર, એક કેવું છે? અજીવ જળ અને એક બીજું છે જીવ જળ. ફરીથી જૈન દર્શનમાં તત્વજ્ઞાન એ મૂળ પાયો છે. બાહ્યના કસાયની મદદારૂપની ક્રિયાઓ તો બીજાની વાત નથી કરવી, આ જીવે ભૂતકાળમાં અનંતવાર કરી છે. કસાયની મંદતા એ જો ધર્મ હોત તો આપણે બધા ધર્મ કરીને મોક્ષે પહોંચી ગયા હોત. એક બોજ ફરી ફરીને એક ન્યાયથી પણ એક વિચારશું તો કસાયથી રાગથી ભિન્ન થવું જ કે નથી થવું? જો જૈન દર્શન છે એ વિતરાગતામય છે તો રાગથી ભિન્ન થવું છે કે રાગમાં એકાકાર થવું છે? રાગથી ભિન્નતા એ ધર્મ છે અને રાગની મંદતા એ પુણ્ય છે. બેમાં આંતરો છે. રાગથી ભિન્નતા, જેને બીજે ભાષામાં, શાસ્ત્રની ભાષામાં શું કહીએ? ભેદ જ્ઞાન, એ શું છે? ધર્મ છે. અને રાગની મંદતા એ શું છે? પુણ્ય છે. આ જીવે ભૂતકાળમાં અનંતવાર મંદતા કર્યો છે પણ ક્યારે એનાથી ભિન્નતા કરી નથી. અને જે જેનાથી ભિન્નતા કરે છે અભાવ સુધી પહોંચશે. મંદતા એ એનો દબાવ છે અને ભિન્નતા એ અભાવ સુધી લઈ જશે. અને પૂજ્ય બેનસીના શબ્દોમાં કહીએ, રાગને કસાઈને દબાવો ભેદજ્ઞાન વગર, સમજણ વિવેક વગર, એ રૂંધાયેલો કસાય છે, એ પાછો ફાયટા વગર રહેશે ને. જે જેનાથી ભિન્ન પડે છે એ અભાવ સુધી પહોંચશે. તો મૂળ ધર્મની પ્રારંભ શરૂઆત શેનાથી છે? કસાય રાગની મંદતાથી કે એનાથી ભિન્નતાથી? અને એ ભિન્નતા માટે ભેદ જ્ઞાન સિવાય, જ્ઞાનના સમજણ વિવેક સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. અને તેથી તો શરૂઆત ત્યાંથી કરી, જે સ્વરૂપ સમજ્યા વિના. કોનું સ્વરૂપ સમજવું છે? કોનું? હેયનું કે ઉપાદેયનું? સ્વનું કે પરનું, સ્વભાવનું કે વિભાવનું, કોઈનું પણ સ્વરૂપ સમજશું તો જ યથાર્થપણે એના ઉપર આચરણ થશે. ઘઉં વીણવાની વાત આવે ત્યારે કોને ઓળખવા છે? ઘઉંને ઓળખવા કે કાંકરાને? બેને ઓળખવા પડશે. કાંકરાને કાંકરા પડે ઓળખશું નહીં તો એને ફેંકશું કેવી રીતે? અને ઘઉંને ઘઉં પણે જો ઓળખશું નહીં તો એનું ગ્રહણ કેમ કરશું? ક્યારે પણ ગ્રહણ ત્યાગ માટે પહેલા એના સ્વરૂપને જાણવું પડશે. કોઈનું પણ સ્વરૂપ જાણ્યા વગર એમાં હેય ઉપાધિ પણ ક્યારેય નહીં. તો એ અહીંયા ગુરુદેવસિંહે થોડીક વાત આપણને લીધી. ગુરુદેવસિંહની આ વાત આપણે પહેલા પૂરી કરી લઈએ. ફરીથી આજના દિવસે ગુરુદેવસિંહ પોતાની એક સુંદર, ક્યારે પણ ન કરી હોય એવી ગર્ભિત રૂપે પોતાની એક વાત કરી છે. અહીંયા સમયસારનું આખું પ્રવચન શરૂ થાય છે પહેલેથી, ત્યારે પોતે કહે છે આ શાસ્ત્રમાં, એટલે સમયસારમાં ગંભીર રહસ્ય રહેલા છે. ગુરુ ગમ વગર સમજાય એવું નથી. પોતાની મતિ કલ્પનાથી વાંચે તો કામ થવાનું નથી. પણ પછી કઈ એમાં શું છે? ગુરુ ગમ થાય એટલે સમજાયા વગર શું છે ફરક? શું પડ્યો હમણાં તમે કહો ગુરુ ગમ વગર સમજાય એવું ગુરુદેવસિંહ કહે છે? ફરીથી સમજાવનાર છે, સમજવાનો પુરુષાર્થ પોતાનો છે. શું છે? સમજાવનાર કોણ છે? કોઈ પણ નિમિત્ત રૂપે તીર્થંકર થી લઈને હશે, પણ સમજવાનો પુરુષાર્થ કોનો છે? અને પુરુષાર્થના વગર સમજાવણ ઉપકાર છે. તારામાં જો સમજણ પ્રગટ થતી નથી, વિવેક જ્ઞાન જો પ્રગટ થતું નથી, તો તું કોનો ઉપકાર માનીશ? જો કોઈ ગુરુથી જ જ્ઞાન સર્વથા એકાંત આપણે માની લઈએ તો તીર્થંકરની હાજરીમાં આપણે ગયા હશું કે નહીં? બીજાની વાત તો જાય, તીર્થંકરના પૌત્ર હતો એ ત્યારે એને સ્વીકાર્યું નહીં. શું કર્યું તીર્થંકરના યોગે? શું કર્યું? ઉત્કૃષ્ટ છે ને તીર્થંકરનો યોગ તો ઉત્કૃષ્ટ છે. પહેલું શું, ફરીથી વાત શું છે? પોતે સમજે છે તો ઉપકારીનો ઉપકાર યથાર્થપણે કહેવામાં આવે. પોતાના ઉપાદાનની જાગૃતિ વગર ક્યાંય જગતની અંદર તું નિમિત્ત કોને બનાવીશ? પરિણમન તો કર્યું નથી. તો અહીંયા ગુરુદેવસિંહ કહે છે, અને આ વાત ગુરુદેવસિંહ જયચંદજીનો આધાર આપીને, જે ભાવાર્થ જેમણે લખ્યો ને જયચંદજી, પણ આ ગ્રંથનો ગુરુ સંપ્રદાય, ગુરુ સંપ્રદાય એટલે પરંપરા, ગુરુ કે શિષ્ય સાંભળે, પાછો એ શિષ્ય બીજાને કેમ, શું થાય છે? ગુરુ પરંપરા. જેમ મહાવીર ભગવાનનો મોક્ષ થયો તો ગૌતમ ગણધરને શું થયું? કેવળનાથ. એમનો મોક્ષ થયો તો સુધર્મા સ્વામીને કેવળનાથ. સુધર્મા સ્વામીનો મોક્ષ થયો તો ગૌતમ ગણધર. પરંપરા ચાલી કે નહીં? એમ આવો ગુરુ સંપ્રદાય કે છે 150 વર્ષ પહેલા જૈન છે કે વ્યવચ્છેદ નાશ થઈ ગયો છે. હવે ગુરુદેવ પોતાની વાત માટે, પરંતુ અત્યારે તે વ્યુચ્છેદ ફરીને અતૂટપણે સંધાઈ ગયો છે. વચ્ચેના કાળમાં એ સમજાવનાર કેરાને એ બધું છૂટી ગયો હતો, ફરીથી આખો આ એક નવો એક શરૂઆત પરંપરા સમયસારની થયો છે. ગુરુ પરંપરા અવિચ્છિન્નપણે ચાલે છે. શ્રી કુંદકુંદ આચાર્ય દેવની કૃપાથી, સેવાથી આ આત્માને, કોના શબ્દો છે, કંઈક લાગે છે કેવો પોતાના ઉપકારી પ્રત્યે, શ્રી કુંદકુંદ આચાર્ય દેવની પુરુષાર્થ પોતાનો છે, પણ ક્યારે ઉપકારીનો ઉપકાર ભૂલવા જેવો નથી. જેનામાં જેની પણતીમાં પોતાના ઉપકારી પ્રત્યેની પણ ભક્તિ ભાવના સહજપણે, કોઈનું કેવું એ કોઈ ભક્તિ નથી, બીજાનું કેવું નથી, પોતાના અંતરંગમાં એ ઉપકારની પોતાની પણતીમાં એ ભાવના જાગી છે તો એ ઉપકારી પ્રત્યે ભક્તિ સહજપણે એ જાગ્યા વગર રહેશે. ને આત્મા, આ આત્માને ભાવશ્રુત મેળવ્યું છે. પોતાની એ સાક્ષી પૂરે છે કે આચાર્ય દેવની કૃપાથી મને આજે ધારા પ્રગટ થઈ છે એમની કૃપાથી છે, અને તેથી તેની કૃપાએ આજે આ સમયસારની પરંપરા સંધાઈ ગઈ છે. જે આખો ગુરુ પરા અને શિષ્યની પરંપરાથી એ ફરીથી સદે છે. સિમંદર ભગવાનની ધ્વનિના લાભથી, શેની વાત આવી? પૂર્વના સંસ્કાર લઈને આવેલા છે. સિમંદર ભગવાન પાસે વાણી સાંભળી છે પણ કોરા નથી આવ્યા. પોતાને ક્યાં ભરીને આવ્યા? એ પોતાની અંતરંગ ભાવનાની રૂચિમાં એ જ્ઞાન ભંડાર લઈને અહીંયા પધાર્યા હતા અને આપણા માટે એ જ્ઞાન ભંડાર ખુલ્લો મૂક્યો. શક્તિ હોય એટલું ગ્રહણ કરો તમે. તો એ સિમંદર ભગવાનની ધ્વનિના લાભથી, દિવધ્વનિના, અને વર્તમાનમાં કુંદક પ્રભુની કૃપાથી, તેમજ પોતાની પાત્રતા, આ નિમિત્ત ઉપાદાનનો સુમેળ છે. ફરી ફરીને આ વિચારવા જેવું છે, કોઈ કે એકાંત તમે અમારાથી જ કરશો, અમારે કોઈ બીજાની જરૂર નથી, એ સ્વચ્છંદતા છે, અને ગુરુ મને કરી દેશે એ પરાધીનતા છે. પોતાની એક સ્વચ્છંદતા, મતિ કલ્પનાથી પોતે કરે કે હું કરી લઈશ, મને બધી ખબર પડે છે, તો એ પોતાની સ્વચ્છંદતા છે. અને ગુરુ જ મને કરી દેશે, ભગવાન કોઈ કરી દેશે, તો એ પરાધીનતા છે. માર્ગ આખો સ્વતંત્રતાનો છે, નથી પરાધીનતાનો, નથી સ્વચ્છંદતાનો. તો બે ગુરુદેવસી સ્વીકારે છે કે સિમંદર ભગવાનની વાણીના લાભથી, કુનકુન આચાર દેવની કૃપાથી, એને પોતાની પાત્રતાથી મુમુક્ષુ જીવોના મહાભાગ્ય. કોના ભાગ્ય? ક્યારે લાગે છે આવું? લાખ કરોડ કમારે ત્યારે મહાભાગ્ય લાગે કે આવું એક સત્ય, નિતરતું સત્ય વાત કાને સાંભળવા મળે, એ મારી જીવનની એક અણમોલ ઘડી છે. ખરેખર આવું જાણે ભરત ક્ષેત્રનું કેવળજ્ઞાન રૂપી સૂર્ય હોય એવું સમયસારની વાણી કાને પડવી, એના જેવો જીવનનો કોઈ ઉત્કૃષ્ટ લાવો ન હોય. મારા માટે આ જીવનની એક અણમોલ ઘડી એ આવી છે. અને આ રીતે ગુરુદેવસિંહે એ સમયસારનું સાતમી વારનું પ્રવચન પૂરું કર્યું. હવે આઠમી વાર થોડું શરૂ કર્યું, થોડુંક લઈ લઈએ. આજે આઠમી વાર આ સમયસારજીના વાંચનની શરૂઆત થાય. આપણે તો સદભાગ્ય છે કે 19 વાર સુધીના આ બધા, ભલે લખાણ રૂપે, એટલે ગુરુદેવસિંહના અવાજમાં નથી, પણ લખાણ રૂપે થોડુંક આપણી પાસે ઉપલબ્ધ છે. બાકી તો 13મી વારનું, 15મી, 16, 17, 18, 19 એક એક એમની વાણીનો શબ્દ એમના જ અવાજમાં આપણી પાસે ઉપલબ્ધ છે. આનાથી અધિક ક્યાં પુણ્ય જોવે છે? એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરું માગણી, માગું આદર વૃદ્ધિ તો એ તુજમાં એ હાર્દની લાગણી. તો એ ગુરુદેવસિંહ આઠમી વાર છે. પોતાના સ્વાધ્યાય માટે લગભગ 20 વાર વંચાઈ ગયું છે. હજી તો આઠમી ત્યારની વાત છે, એના પછી કરીએ તો સેંકડો વાર છે. આ કોઈ સંખ્યા વધારેની વાત નથી. કેટલા વર્ષ પહેલાની ગુરુદેવ ત્યારે હતું, ત્યારે એ વાત કરે છે કે 20 વાર વંચાઈ ગયું. હવે ઘણું કહેવાય ને, 20 વાર વંચાઈ ગયું છે, આઠમી વાર શરૂ થાય, ઘણું કહેવાય ને, એનફ કહેવાય ને. જો ગુરુદેવસિંહ આગળ શબ્દો, પરંતુ એ કાંઈ વધારે નથી. અહીંયા તો એક વાર વાંચી લીધું થઈ ગયું અમારે ને. ગુરુદેવસિંહ ઘણી વાર કહેતા ને, એક જણ મેળ્યો તો 15મા તો મેં વાંચી લીધું. એમાં શેની વાત મોટી વાત છે? 7 તત્વ, 9 તત્વની વાત છે. અરે, એક સમયસારનો એક શબ્દ પણ જો રૂચિથી ઝીલો હશે તો તને રત્નત્રયની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. તો એ સમયસાર એ કઈ વધારે નથી. હવે શબ્દ, આખી જિંદગી સુધી આ સમયસારના ભાવોને ઘીટા કરે તો પણ તેના ભાવો પૂરા ન થાય એવું ગુઢ રહસ્ય એમાં ભરેલું છે. શું શબ્દ રાખ્યો છે? આખી જિંદગી. એના ઉપરથી શબ્દ, મરણના અંતકાળના ડચકા ખાતી વખતે પણ આ પરમાગમનું અંદરમાં બહુમાન પૂર્વકનું ઘૂંટણ હોવું જોઈએ. મને કોઈ સંભળાવજો છેલ્લી મોમેન્ટે એવી પરાધીનતા સુખા. આવું પરમાગમ જો આપણા હાથમાં છે, ગુરુદેવસિંહ એક એક શબ્દનો આવા ખુલાસા કર્યા છે, તો અંતકાળે મને મારો નાયક હાજર થાવ એવી ભાવના કેમ ના આવે? શા માટે પરાધીનતાનો વિચાર કરીએ છીએ? અરે કોઈ સંભળાવતા હોય તો પણ કહે હું મારા ચૈતન્યની આનંદની ધારામાં હોઉં છું. એક વાર તો જગતની ઉપેક્ષા જો નહીં થાય તો વૈરાગ્યપૂર્વક જ્ઞાનની ધારા થવાની નથી. ઇનાઈ પાંચેન્દ્રિયના વિષયોમાં એકાકાર થઈને ફરીએ અને કહીએ મને તત્વ પ્રાપ્ત થઈ ગયું છે, પરમી ગયું છે. જગતની ઉપેક્ષા અને સ્વભાવની સાપેક્ષતા, આ જ્ઞાન વૈરાગ્યની ધારા હોવી જોઈએ. કોઈ શુષ્ક જ્ઞાનની પણ વાત નથી અને કોઈ ક્રિયાજળ થવાની પણ વાત નથી. અરે આવી આપણી દશા જોઈને જ્ઞાનીઓને તો શું આવતું હોય છે? કરુણા ઉપજે જ હોય. ખરેખર આપણી એવી કરુણા, જ્ઞાનીને કરુણા આવે એવી દશા છે. ક્યાંક તો આપણે કસાઈની મંદતાના રૂપે બાય જડ ક્રિયામાં અટકી પડ્યા છે, અથવા તો શાસ્ત્રના શબ્દો ગુજરાતીમાં કહીએ તો ગોખી માયરા, એ તો ખ્યાલ આવે ને, ગોખી માયરા છે, એના કોઈ ભાવ સુધી પહોંચ્યા નથી, તો એ શુષ્ક જ્ઞાન છે. એ કોઈ સાધના થવાની નથી, આત્મહિતના માર્ગે ક્યારેય લઈ જવાના. તો ગુરુદેવ કે આખી જિંદગી, પછી બહુ સરસ શબ્દો એક એક વાંચવા જેવા, કોઈને વાંચવું હોય તો આત્મધર્મ છે અને વિતરાગ વાણીમાં આ બધા આત્મધર્મ તો છે, પણ ટાઈમ તો ખબર નહીં કોને મળતો હશે. 2472 એટલે 2002ની સાલનું છે આ આત્મધર્મની શરૂઆત. 2000માં શરૂ થયેલી અને અષાઢ મહિનો નું અંક છે આ 2002ની સાલ, અથવા વેદ નિર્માણ લઈએ તો 2472 અને અષાઢ મહિનાનું છે. તો આ આખી જિંદગી સુધી સમયસારના શબ્દો નથી લખ્યા, પણ શું લખ્યું છે? એના ભાવો ઘૂંટ્યા કરે તો તેના ભાવ પૂરા પડે. જેટલી વાર, એ તો ગુરુદેવસિંહના પ્રવચનો, જેટલી વાર ગુરુદેવસિંહ લે તો કાંઈક ને કાંઈક શું છે, ઊંડાણ, કાંઈક ને કાંઈક ઊંડાણ. એ તો આપણા સદભાગ્ય નહીં, ગુરુદેવનું આયુષ્ય ન કેવું ક્યારે, મારા સદભાગ્ય નહીં, એ તે વીસમી વાર પણ એ સમયસાર સાંભળવા મળે. શક્તિ સુધી તો ગુરુદેવસિંહ પહોંચી ગયા હતા. પોતાના અંતરંગના સ્વાધ્યાયમાં બપોરના જયારે કરતા ત્યારે એ ચાલુ થઈ ગયું હતું. એ આપણા સદભાગ્ય નહીં, પણ ગુરુદેવસિંહ જે આપણને આપી ગયા છે, જેને આત્મહિત કરવું છે એના માટે તો ઘણું ઘણું ભરેલો ભંડાર. તો એ અહીંયા હવે આનું ભાવ ક્યારે પૂરા થશે? આ સમયસારના ભાવ પૂરા, તો સમયસારના ભાવોનો આશય સમજીને, બહુ શબ્દો સિલેક્ટેડ છે સમજવા જેવા. ધારણા જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, શબ્દ જ્ઞાનની વાત નથી, એના ભાવોનો આશય સમજીને પોતે એકાવતારી થઈ જાય. કેવો છે? તેથી દે એક ધારીને જાસુ સુખ. અરે અંદરનો આત્મા પોતાના પરિણામની સાક્ષી પૂરતો હોય છે, એને બીજાને પૂછવાની શું જરૂર? અરે ભવના અભાવના ભણકારા જેના જીવનમાં થયા, એના જીવ બીજું ઉત્તમ શું જીવન હોઈ શકે? તો એ રીતે કે જ્યાં એકાવતારી પોતે થઈ જશે. તત્વ સમજવાની તાકાત અત્યારે પણ છે. ફરીથી કોઈને એમ થાય, સમય તો ઘણો થઈ ગયો, કોઈને એમ થાય આવું સમયસાર જેવું શાસ્ત્ર અમે કેમ સમજી શકીએ? એવો જેને ભાવ આવ્યો એને સમજવું એ આચાર્ય દેવની આજ્ઞાનો વિરોધ કરે. આચાર્ય દેવ આપણને સમજી જાય એટલા માટે શાસ્ત્ર રચ્યું છે કે તમને નહીં સમજાય અને હું તો લખી જાઉં છું. આચાર્ય દેવે આપણી પાત્રતા જોઈ છે અને આપણે એનો સ્વીકાર નથી કરતા. આપણા માટે તો એ રચ્યું છે, અને કોઈને એક ખ્યાલ કહે છે મોટા જ્ઞાનીઓ માટે કે મુનિરાજ માટે છે એવું નથી. 38 ગાથામાં ટીકામાં પહેલો શબ્દ છે, અનાદિનો મોરૂપ અજ્ઞાનથી અત્યંત અપ્રતિભૂત શબ્દ વાપરો છે, અને એને આ શાસ્ત્ર સમજાવનાર છે. એટલે મને ન સમજાયું નહીં, જે યથાર્થ તત્વજ્ઞાન કરે છે તેને એકાવતારીપણાનો નિસંદેહ નિર્ણય થઈ શકે છે. તો આવો આપણા માટે એક જીવનમાં દર્શનાચાર દેવના મહા મહા કરુણા ભરા ભાવોથી આપણને પુષ્પદંત અને બુદ્ધબલી આચાર્ય દેવે આવા પરમાગમોની રચનાની પૂર્ણતા કરી અને પૂજ્ય ગુરુદેવસિંહના પ્રતાપે આવા સમયસારાદિ શાસ્ત્રો પણ આપણને મળ્યા છે અને એ જ મહાપુરૂષના મહાપુણ્યોદયે આપણને આપણે આંગણે આ જીનેન્દ્ર દેવ અહીંયા બિરાજમાન કરવાનો આપણને મહાપવિત્ર એક અવસર પ્રાપ્ત થયો. જે કાંઈ છે એમના જ પુણ્યના યોગે પ્રભાવના યોગે છે કે એ મહાસત્પુરુષોના નિમિત્તે જેની આપણે ભાવના ભાવતા નાનું એવું જીન મંદિર જીનાલય કે હતું આપણી ભાવનાની પૂર્તિ હતી પણ જેને જેના પ્રત્યે ઉપકારની ભાવના જાગે એના પ્રત્યે સર્વસ્વ કરવાની ભાવના જાગે એ નાનું જીન મંદિર છે પણ એ સમવસણ જેવું મહાન જીન મંદિર કે જેમાં અમારી સર્વસ્વ અર્પણતા હોય અંતરંગમાં ચૈતન્ય દેવ પ્રત્યેની એવી અર્પણતા હો કે મને ચૈતન્યમાં એક ખંડ પણ સ્વીકાર્ય નથી. જેમ માતા પિતા જે કોઈ ઉપકારી પોતાના માનતા હોય એને શું કરતા હોય છે, છ મહિના મારે ત્યાં છ મહિના બીજાને ત્યાં, નહીં બીજાની જવાબદારી નથી કઈ મારા એકલાની થોડી છે, શું હોય છે ફરીથી એ શું સૂચવે લૌકિકતામાં પણ એ શું સૂચવે છે, જેના પ્રત્યેનો તને ઉપકાર ભાવ હોય એમાં ક્યારેય ખંડ પાડીશ નહીં. એ મને મારા ચૈતન્ય નાયક પરમાત્મા પ્રત્યેની એવી અર્પણતા છે કે એક સમય પણ મારી પણતી એ સ્વભાવના વિરહમાં ન હોય, મારી પણતી વિરહમાં નહીં એના પ્રત્યેના ધારામાં એ નિરંતર રહે અને એ જ સ્વભાવમાં ટકી ન શકાય ત્યારે આવા સ્વભાવને દેખાડનાર પરમ વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ જીવનમાં આરાધના કરવી છે તો સાચા દેવ શાસ્ત્ર ગુરુને સ્થાપિત કરવા પડશે. ટોડરમલજી એના માટે સહજ ક્રમ બતાવ્યો છે, દેવ શાસ્ત્ર ગુરુ, એના પછી એમણે કહેલા સાત તત્વ, નવ પદાર્થ કે છદ, એના પછી એમાં સ્વપરનું વિવેક જ્ઞાન અને પછી સ્વના આશ્રય પુરુષની અનુભૂતિ. જેના મૂળ પાયામાં સાચા દેવ શાસ્ત્ર ગુરુ નથી એ આગળ આરાધના કરી શકે એમ નથી. તો આપણે આંગણે શ્રીમંદર જીનેન્દ્ર દેવ પધાર્યા છે, સમયસારાદી જીનવાણી પધારી છે અને બાહુબલી મુનિન્દ્ર અને કુંદકુન આચાર્ય દેવ આદિ મુનિવરો ભલે ચિત્રપટ છે પણ મારા માટે તો જાણે સાક્ષાત અહીંયા બિરાજમાન છે, પધાર્યા છે. આ જીન મંદિર મારા માટે સમોસરણ સમાન છે, એ જે વેદી ઉપર બિરાજમાન છે એ સિંહાસન છે અને જીનેન્દ્ર દેવની પ્રતિમા એ સાક્ષાત પરમાત્મા સમાન છે. અને મારી ભાવના કે આપ સદાકાળ, મારું આયુષ્ય હો કે ન હો, આપ સદાકાળ આમ જીન મંદિર મધ્યે અને મારી આત્માની પ્રણતિમાં આપ બિરાજમાન રહો અને આપની નિશ્રામાં હું સાધના કરું. એ
હવે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્યારબાદ જીનવાણી પ્રત્યે વધામણા અને ત્યારબાદ અત્રે સ્વાધ્યાયમાં અને નીચે સ્વરૂપ સાધના કેન્દ્રમાં ભક્તિ અને ત્યારબાદ સાધર્મી સ્વામી વાત્સલ્ય ભોજન જલારામ હોલ જેવીપીડી રોડ સ્કીમ નંબર 6 જોગસ પાર્કની સામે વિલેપાલય વેસ્ટ. અત્રે પધારેલ દરેક મુંગસો ભાઈ બહેનો મહેમાનો ને માટે દરેક ભોજન લેવા માટે પધારે એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. એક ભવ્ય જાહેરાત કરે છે, જરા બે મિનિટ સાંભળશો.
જય જીનેન્દ્ર. શુદ્ધ પંચમીના પવિત્ર પ્રસંગે તથા શ્રી સિમંદર સ્વામી દિગંબર જીન મંદિરની સ્થાપનાના પવિત્ર પ્રસંગે શ્રી કુનકુન કાન પારમાર્થિક ટ્રસ્ટ પદ્મનંદી આચાર્ય ના પદ્મનંદી પંચ વિનસંતી ઉપર અક્ષરસ પ્રવચન પ્રસ્તુત કરે છે. આ પ્રવચનની જે લિંક છે એ વિતરાગવાણી.com વેબસાઇટ ઉપર અવેલેબલ છે. આ બીજી એક પૂજ્ય બેનશ્રીની મંગલ સમ્યક વાણી આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મજયંતિ ઉપર વિમોચન કરી હતી. તો આ પુસ્તક આપણી પાસે આવી ગઈ છે, ત્યાં બહાર ચિત્રપટ પાસે પડી છે. તો જેને પણ પ્રાપ્ત કરવી હોય તે પોતાની ભાવના અર્પણ કરી અને પ્રાપ્ત કરી શકે છે. હવે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ.
જય જીનેન્દ્ર. આજે આપણે બધા અહીંયા શા માટે ભેગા થયા છે એ તો આપણને સૌને ખબર જ છે. આજથી 4 વર્ષ પહેલા આપણે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો હતો અને આપણે એક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો. આપણું જીન મંદિર એ જ સુવાના આભાથી સત્યરૂપે પ્રકાશી રહ્યું છે. 4 વર્ષ પહેલા થયેલો એ પ્રસંગ હજી જાણે કાલે જ બન્યો હોય ને એવું લાગે છે. આપણા માન મંદિરમાં એ સુંદર સપનાઓ એવી રીતે ટંકાઈ ગયા છે કે જાણે આપણને વારંવાર એ વાગોળવાનું મન થાય છે.